આત્મા સ્વરૂપ એવો આત્મા જેની અંતરમાં વસ્યો હોય એ આત્માને તો નમતા જ ચાલવું જોઈએ, નમવામાં કંઈ ગુમાવવાનું નથી. માત્ર બધે અક્કળ જ રહેવું ને અભિમાનમાં તોરમાં જ રહેવું પહાડ જેવા, અભિમાનીને ઉપમા આપવામાં આવી છે શાસ્ત્રોમાં. ક્રોધ એ અગ્નિ જેવો છે, અભિમાન એ પર્વત જેવો છે. પર્વત કેવો અક્કળ ઉભો હોય, પર્વત કોઈ દિવસ નમે? પહાડને નમતો જોયો કોઈ દિવસ? અભિમાની માણસ નમી ન શકે ક્યાંય, એ સર્વત્ર અક્કળ ને અક્કળ જ ઉભો હોય. એટલા માટે એને પહાડની ઉપમા આપી. અને પથ્થર જળ હોય છે, પહાડ જળ છે. જે આત્મા નમી શકતો નથી એનામાં એનામાં ધબકાર છે ચેતનાનો, એમ કેમ કહી શકાય? એ તો જળ થઈ ગયો કહેવાય. ઝુકતા વહી હૈ જિસમે જાન હૈ, ઝુકતા વહી હૈ જિસમે જાન હૈ, અકડતા તો મુર્દે કી પહેચાન હૈ. મરદું કેવું થઈ જાય? મરદાને ચાર કલાક રહેવા દો તો પછી વાળું એમ વળે? માણસ મરી જાય એટલે તરત ને તરત જ એને જે રીતે ગોઠવવો હોય, એની પાલખી કાઢવી હોય તો એને બેસાડી દેવો પડે, અને થાછડી કાઢવી હોય તો એને સુવડાવી દેવો પડે. પણ મર્યા પછી તરત પહેલું કામ શું કરો? એને ગોઠવી દો ને. કારણ કે જો 8-10-12 કલાક નીકળી ગયા તો પછી એ મરદો પછી વળી શકે? કઈ એમાં ફેરફાર થાય એ તો અક્કળ થઈ ગયું. એટલા માટે આ કવિએ કીધું કે ઝુકતા વહી હૈ જિસમે જાન હૈ, અકડતા તો મુર્દે કી પહેચાન હૈ. અક્કડ તો મરદાઓ રે, આપણું કામ અક્કડ રહેવાનું નહીં. આપણે તો જીવતા છીએ, મરદા નથી થવું આપણે. માન કસાય નો આશ્રવ, એ આશ્રવને અટકાવવા માટે નમ્રતાનો સંવર કરવો પડશે. ત્રીજો કસાય છે માયા, છળ, પ્રપંચ, કપટ. આના કારણે પણ મનમાં એક એવી વિકૃતિઓ ઉભી થાય છે કે જે અનેક કર્મ બંધ કરાવી દે છે જીવને. એવી માયા કસાયથી બચવા માટે સરળતાનો સંવર જીવનમાં લાવવો પડશે. જીવનને સરળતા ભર્યું બનાવો. અને માયા કરનાર માણસ ક્યારે પણ જીવનમાં સરવાળે સફળ જઈ શકતો નથી. કારણ કે માયાવી માણસ, કપટી માણસ, ઊંધું ચત્તું કરનારો માણસ ધીમે ધીમે એની પ્રતિષ્ઠાને એવી ખતમ કરી નાખે છે કે કોઈ એનો વિશ્વાસ કરવા તૈયાર ન થાય. કપટી માણસનો વિશ્વાસ કોણ કરે? એટલે ભાઈ, એ અહીં મોઢે કંઈક બોલે છે, પાછળ કંઈક બોલશે, કરશે વળી ત્રીજું જ કંઈક, એનો ભરોસો રાખવા જેવો? એની છાપ શું? કોઈ છાપ નહીં. કોઈ એનો ભરોસો ન રાખે, કોઈ એની ઉપર વિશ્વાસ ન મૂકે. નિષ્ફળતા છે જીવનમાં સરવાળે. સફળતા એને જ મળે છે જે સરળતા રાખે છે. જીવનનું આ એક સૂત્ર બનાવી દો, જે સરળતા રાખે તેને સફળતા મળે. જ્યાં સરળતા ત્યાં સફળતા. કપટ કરીને જીવનમાં કંઈ પામી શકાતું નથી. અને એવું કપટ એ માણસના મનની અંદર કેટલી બધી વિકૃતિઓ જન્માવી દે. માયાવી માણસનું મન જોયું છે, એને શાંતિ ન હોય. જે અનેક જાતના રૂપ કરીને ચાલતો હોય એ માણસના જીવનમાં કોઈ દિવસ શાંતિ નહીં હોય, અશાંતિથી ઘેરાયેલો રહેશે. કારણ કે સતત એને ભય પડ્યો હોય, ક્યાંક મારી પોલ ખુલી ન પડી જાય, કોઈક મને ઓળખી ન જાય, ક્યાંક સાચી વાત બહાર આવી ન જાય. એક પછી એક છાનું છૂપું કર્યા જ કરવાનું, વાતોને છુપાવ્યા જ કરવાની, બધાને ઊંધા પાટા ભણાવ્યા જ કરવાના. એ માણસના મનમાં જરાય શાંતિ હોય, શાંતિથી જીવવું હોય તો માયા કસાયનો આશ્રવ છે એને અટકાવી દો, અને ત્યાં આગળ સરળતાનો સંવર લાવી દો. અને ચોથો કસાય છે લોભ કસાય. લોભની પરિણતિઓ એ માણસના જીવનને કયા તબક્કે લઈ જાય છે એ કંઈ તમને લોકોને સમજાવવાની જરૂર છે. સંસારના રોજના અનુભવો આપણે જોઈ રહ્યા છીએ કે લોભની ખાતર માણસ પોતાના સ્વાર્થની ખાતર અને લોભની ખાતર શું શું નથી કરતો, શું શું કરે છે નહીં, કેવા હલકા કામે કરવા એને માટે તૈયાર ન થાય. લોભની ખાતર શું છોડીએ આપણે? ચારે કસાયો કેવા નુકસાનકારક છે એનું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે. એમાં એમ કીધું કે કોહો પીમ પણાસે માણો વિનય નાસણો, માયા મિત્તાણી નાસે લોહો સભ્ય વિનાશણો. કોહો પીમ પણાસે, ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. ક્રોધી માણસ જે હોય એને કોઈનો પ્રેમ ન મળે, કોઈ એને પછી એની સાથે પ્રેમથી બોલાવે નહીં, બધા એનાથી દૂર રહેવાની મહેનત કરે કે એલા ભાઈ એનું મગજ ક્યારે ફાટશે, એને બહુ વતાવવો જ નહીં, એને બોલાવવો નહીં, એને મરવા દો. કોહો પીમ પણાસે, ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માણો વિનય નાશણો, અભિમાન એ આત્માના વિનય ગુણનો નાશ કરે છે. અભિમાની માણસ કોઈ દિવસ વિનય નહીં કરી શકે, નમ્ર નહીં બની શકે, નમ્ર બનીને મેળવી નહીં શકે, કઈ પામી નહીં શકે. માયા મિત્રાની નાશે, માયા એ મિત્રોનો નાશ કરે છે. માયાવી માણસના મિત્રો કોઈ જલ્દી થાય નહીં. કપટી માણસની સાથે મિત્રતા કોણ બાંધે? કારણ કે આ તો કપટી, આપણને ક્યારે શિસ્સામાં ઉતારી દેશે કઈ ખબર પણ નહીં પડે, એટલો બધો ચાલાક છે અને ઉસ્તાદ છે. માટે ભાઈ એની સાથે બહુ જાજો વ્યવહાર કરવો નહીં. માયા મિત્રોનો નાશ કરે છે. અને એમ કીધું કે લોહો સર્વ વિનાશનો, અને લોભ આ બધી વસ્તુઓનો નાશ કરે છે. લોભી માણસ જીવનમાં એવા પગલા ભરી બેસતો હોય છે કે જેના કારણે કોઈનો પ્રેમ એને ન મળે, તે એના જીવનનો વિનય અને વિવેક ચૂકી જાય, તે એના જીવનમાં મિત્રોને પણ અવસરે ગુમાવી બેસે. લોભના કારણે કેટલાય માણસોએ જીવનમાં કેટલા માણસોને ગુમાવી નથી દીધા શું? લોભના કારણે એવા ધંધા કરે કે હવે પછી એની સાથે કોઈ પાર્ટનરશિપ કરવા તૈયાર ન થાય. વર્ષોની પાર્ટનરશિપ પણ તૂટી જાય, વર્ષોની નોકરી પણ છૂટી જાય, વર્ષોના સંબંધો પણ ખેર વિખેર થઈ જાય, અને સૌની આંખે ચડીને અડથામણો બની જાય માત્ર અતિ લોભ દશાના કારણે. પિતા અને પુત્રની વચ્ચેના સંબંધો બગડાવનાર હોય તો એ લોભ, ભાઈ ભાઈને પણ લડાવનાર હોય તો લોભ, જીવનની અંદર રવાડે ચડાવનાર હોય તો એ લોભ. લોભ એ સર્વનો વિનાશક છે એમ કીધું. અને એટલા માટે કીધું કે આ ચાર કસાયનો આશ્રવ એ અનેક કર્મબંધન કરાવી રહ્યો છે. એનાથી બચવા માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતા, સંતોષ, આ ચાર સંવરની સાધના કરી લેવી જોઈએ. મિથ્યાત્વનો આશ્રવ ટાળીને સંવરનો, સંયમનો સંવર, અવિરતીનો આશ્રવ ટાળીને વીરતીનો સંવર કરવાનો છે, એમ કસાયોનો આશ્રવ ટાળીને ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતાના સંવરની સાધના કરવાની છે. અને ચોથો આશ્રવ છે મન વચન કાયાના યોગો, મન વચન અને કાયાની પ્રવૃત્તિઓ. વધુમાં વધુ આપણે કર્મબંધન કરીએ છીએ કારણ કે આપણે શાંતિથી રહી શકતા જ નથી. મનથી સતત કંઈક ને કંઈક વિચારો ચાલુ છે. કોઈક બીજી વ્યક્તિ મળી જાય એટલે તરત જ વાણીનો વેપાર શરૂ થઈ જાય છે, બોલવાનું ચાલુ થઈ જાય છે. અને માણસ શાંતિથી તો બેસી શકશે જ નહીં, એની કાયાની પ્રવૃત્તિ પણ દોડધામ, રોજ વેસ, આગળ પાછળ, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક. શાંતિથી આપણે ચાર કલાક બેસી શકીએ ખરા કંઈ કામ વિના? ઘરમાં તમે કોઈ દિવસ કંઈ કામ ન હોય અને ચાર કલાક આમ ખુરશી ઉપર કે સોફા ઉપર બેઠા હો, એવું યાદ આવે છે? માણસને કંઈ કામ નહીં હોય તો અહીંથી અહીં આંટા મારશે, કંઈક ઊંધું ઉપર ચલું, ઊંધું ચત્તું કરશે, આગો પાછું કરશે, પણ શાંતિથી બેસી નહીં શકે. સતત આપણું મન સક્રિય છે, આપણી વાણી સક્રિય રહે છે, આપણી કાયા સતત સક્રિય રહે છે કંઈક ને કંઈક. અને આ મન વચન અને કાયામાં જે સક્રિયતા આવી, એ સક્રિયતાના કારણે આપણી ચેતનામાં એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, અને એ ચુંબકીય શક્તિ કર્મ પૂતગલોને આત્મા ઉપર ખેંચે છે અને ચોંટાડે છે, કર્મ બંધન થઈ જાય છે. આ સક્રિયતાને તોડી નાખવી જોઈએ. મન વચન કાયાના અશુભ યોગો એ અશુભ કર્મ બંધાવે છે, શુભ યોગો શુભ કર્મ બંધાવે છે, પણ કર્મ બંધતો છે જ. બેડી લોહાની હોય કે સોનાની હોય, પણ બેડી એ બેડી છે, બંધન એ બંધન છે. પાપ કર્મબંધ એ લોહાની બેડી છે, તો પુણ્ય કર્મબંધ એ સોનાની બેડી છે, પણ આખરે બંધન છે. બંનેથી મુક્ત થાવ ત્યારે જ તમારો આત્મા નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. મુક્ત થવા માટે તો પુણ્યને પણ છેવટે છોડવું પડશે. જ્યાં સુધી પાપમાં ગળાબૂટ ડૂબેલા છીએ ત્યાં સુધી પાપમાંથી બહાર નીકળવા માટે પુણ્યનો સહારો જરૂરી છે, પણ છેવટે તો પુણ્યને પણ છોડીને કર્મરહિત અવસ્થાને જ પ્રાપ્ત કરવી પડશે. પુણ્ય કર્મ પણ નહીં જોઈએ, અને એ અવસ્થા સિદ્ધ દશામાં જ પ્રાપ્ત થાય છે. પણ આ કર્મબંધ શુભ કે અશુભ સેનાથી થાય છે? મન વચન કાયાના યોગોથી. મન વચન અને કાયાના યોગો એની સક્રિયતા એ આશ્રવ છે. મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી, એટલે કે મનને વિચાર રહિત કરવું, વાણીને સંપૂર્ણ મૌન કરી દેવી અને કાયાને બિલકુલ સ્થિર કરી દેવી, એનું નામ છે મન વચન કાયાની ગુપ્તી. પણ હંમેશને માટે આપણે મન વચન કાયાને બિલકુલ નિષ્ક્રિય અને શાંત રાખી શકીએ આજે શક્ય છે? સંપૂર્ણપણે ગુપ્તી શક્ય નથી. એટલા માટે જ્ઞાની પુરુષોએ સમિતિની પણ પાછી પ્રેરણા આપી. ગુપ્તી અને સમિતિ આ બે જૈન પરિભાષાના બીજા નવા બે શબ્દો છે. મન વચન અને કાયાની સક્રિયતાને બિલકુલ શાંત કરી દેવી એનું નામ છે ગુપ્તી. એની પ્રવૃત્તિને અટકાવી દેવું એનું નામ ગુપ્તી કહેવાય. અને મન વચન કાયા સંપૂર્ણપણે શાંત હંમેશને માટે તો રહી શકશે નહીં, એમાં કંઈક સક્રિયતા તો આવશે. તો જ્યારે પણ સક્રિયતા લાવીએ ત્યારની એ સક્રિયતા એ ઓછામાં ઓછી હોય, વિવેકપૂર્વકની હોય, અને પોતાનું અને બીજા આત્માઓનું, કોઈ પણ આત્માનું અહિત કરનારી ન હોય એવી રીતની પ્રવૃત્તિ કરવી જાગૃતિપૂર્વકની, એનું નામ છે સમિતિ. નિવૃત્તિ અને પ્રવૃત્તિનો સમન્વય ભગવાન મહાવીરે એમના તત્વજ્ઞાનની અંદર કરી આપ્યો કે નિવૃત્તિની પળોમાં જવાનો પ્રયત્ન કરજો, પણ સદાકાળ તમે નિવૃત્તિ ન રહી શકો તો પ્રવૃત્તિ જ્યારે પણ કરવી હોય ત્યારે વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરજો, કે જે તમારું અને બીજા આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિ ન હોય એવી જ પ્રવૃત્તિ કરજો, એનું નામ છે સમિતિ. મન વચન અને કાયાની ગુપ્તી, મનને શાંત કરી દેવાનું, વાણીને મૌન કરી દેવાની, કાયાને સ્થિર કરી દેવાની, એનું નામ છે ગુપ્તી. પણ ચાલો ભાઈ, સંપૂર્ણપણે એનાથી તમે મુક્ત નથી થઈ શકતા. વિચાર કરવા જ છે, કઈ વાંધો નહીં, ચાલો કરો વિચાર. વિચાર કરવા જ છે તો સારા વિચારો કરીશ, કોઈ તત્વ ચિંતન કરીશ, કોઈ પરમાત્માના કે મહાત્માઓના ગુણોનું ચિંતન કરીશ, આ મનની સમિતિ થઈ. મૌન રહેવું એ શ્રેષ્ઠ છે, પણ સંપૂર્ણપણે તમે મૌન રહી શકો એમ નથી, બોલ્યા વિના ચાલતું જ નથી ને, બોલવું જ છે, કઈ વાંધો નહીં, ચાલો બોલો, પણ પરમાત્માની સ્તુતિના શબ્દો બોલો, સત્પુરુષોના ગુણાનું વાત કરો, શાસ્ત્રોના શ્લોકોનો સ્વાધ્યાય કરો, કોઈક સૂત્રોનું પઠન કરો. વાણીનો ઉપયોગ તો કરવો જ છે, પણ નકામી વાતોમાં હું વાણીનો ઉપયોગ નહીં કરીશ. પારકી પંચાતોમાં અને નિંદા કુથલીમાં આ વાણીનો ઉપયોગ કરીને મારી જીભને કલંકિત નહીં કરું. આ ઉપયોગ એ કર્મબંધનને અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. બહુ બોલબોલ કરીને પણ આપણે કર્મ બાંધીએ છીએ, આપણને ખ્યાલ છે ખરો? નકામી બોલબોલ કરવી એટલે કર્મના દરવાજા ઉગાડા કરી નાખવા, કે હવે કચરો આવવા દો આત્માની અંદર. નિરર્થક વાતો એ કર્મબંધનનું કારણ છે, નિરર્થક વિચારો એ કર્મબંધનનું કારણ છે, ગમે તેવી વાતો કરવી એ કર્મબંધનનું કારણ છે. કોઈકની નિંદા કુથલી અને પારકી પંચાતો કરીએ જેમાં આપણને કંઈ મળતું નથી ને આપણી કોઈ જવાબદારી નથી, એ અઢળક કર્મબંધન આપણા આત્માની ઉપર કરાવી રહ્યું છે. એ બધાથી બચવું હોય તો શું કરવું પડે? વાણીનું મૌન, અને મૌન ન જ રહેવા તો એની સમિતિ, વચન યોગની સમિતિ. મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, પછી મન સમિતિ, વચન સમિતિ અને કાય સમિતિ. મનની સમિતિ એ કે સારા જ વિચારો કરીએ, તત્વનું જ ચિંતન કરીએ, કોઈકના ગુણોનો જ વિચાર કરીએ, એ મન સમિતિ થઈ. વચનની સમિતિ, સારી જ વાતો બોલીએ, કોઈકના ગુણાનું વાત કરીએ, શાસ્ત્રોના કોઈ સૂત્રોનો પાઠ કરીએ, ભગવાનના ગુણગાન ગાઈએ, આ બધી વચન સમિતિ થઈ. અને કાયાની સમિતિ, સાવ શાંત બેસી રહેવાની તો હજી ભૂમિકા આવી જ નથી, સક્રિયતા વિના ચાલે એમ નથી, તો વાંધો નહીં ચાલો, પણ આ કાયાને સાધનાની અંદર હું પ્રવૃત્ત કરીશ. બેઠા બેઠા બહુ અકડામણ થાય છે, લાવ જરાક એક નીચે ચક્કર મારી આવું. આ ઘણા માણસોને આવું જ સૂજે, કલાક બે કલાક થાય એટલે થાય ચાલો એક ચક્કર મારી આવીએ, કારણ કે બેઠા બેઠા પગ અકડી જાય, પગ અકડી જાય છૂટા કરવા છે ને, કઈ વાંધો નહીં ચાલ, ઉભો થઈને ભગવાનને ખમાસમણા આપ. તારી કાયાને સક્રિય કરવી છે ને, અકડી ગયો છે ને, જ્ઞાનના 51 ખમાસના આપી દે, સવારના પોરમાં ઉઠીને ચાલ, સ્ફૂર્તિ આવી જશે. કાયાની પ્રવૃત્તિ જ કરવી છે ને, બેઠા બેઠા કંટાળો આવે છે ને, કઈ વાંધો નહીં ચાલ, કોઈકની સેવામાં લાગી જા, સેવાની પ્રવૃત્તિ કરી લે. સાધનાની પ્રવૃત્તિ કરવી, સેવાની પ્રવૃત્તિ કરવી, કોઈકને ઉપયોગી થવાની પ્રવૃત્તિ કરવી, તો એ પ્રવૃત્તિ કરવા છતાં પણ એમાં કર્મબંધ ઓછો થશે. ખાલી પહેરવા નીકળવું, આડી અવડી ધિંગામસ્તીઓ કરવી, એમાં પ્રવૃત્તિ એવી સક્રિય અને એની પાછળ કર્મબંધ અને અનુબંધ એવા ખોટા પડશે કે જે આત્માનું અહિત કરી નાખશે. મન વચન અને કાયાને સંભાળતા શીખી જાઓ. તારા નિવૃત્તિ, નિવૃત્તિમાં ન જ રહેવાય તો સમ્યક પ્રવૃત્તિ, એનું નામ છે સંવરની સાધના. આ યોગનો સંવર થયો, અને ચારેયનો સંવર કરતા આપણી આવડી જાય. મિથ્યાત્માના આશ્રવની સામે સમ્યક્તાનો સંવર, અવિરતીના આશ્રવની સામે વિરતીનો સંવર, કસાયના આશ્રવની સામે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતાનો સંવર, અને મન વચન કાયાના અશુભ યોગોના આ ત્રણની સામે મન ગુપ્તિ વચન ગુપ્તિ કાય ગુપ્તિ મન સમિતિ વચન સમિતિ અને કાય સમિતિ સમિતિ અને ગુપ્તિનો સંવર આ સંવર કરતા જો આપણને આવડે તો ઘણો કર્મનો કચરો આવતો અટકી જાય અને નવો કચરો આવતો અટકી ગયો તો પછી જૂનાને સાફ કરતા વાર નહીં લાગે. એકવાર નવો પ્રવાહ આવતો બંધ કરી દેવો જોઈએ. દેવું બહુ થઈ ગયું હોય અને હવે દેવામાંથી મુક્ત થવું હોય તો શું કરો? પહેલા નવું દેવું કરવાનું બંધ કરી દો. હવે કોઈના પૈસા વ્યાજે લેવા નથી. જે લઈ લીધા છે એને હવે ધીમે ધીમે ચૂકવવા માંડો તો થોડાક વખતમાં તમે દેવા મુક્ત બની જાઓ. પણ નવું દેવું કર્યા જ કરતા હો તો હાલત શું થાય? અનંત આત્માઓ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી ગયા. આપણો આત્મા હજી સંસારમાં રખડી રહ્યો છે એનું કારણ જ આ છે કે એને નવું દેવું કરવાનું ચાલુ જ રાખ્યું છે. સતત આ ચારે આશ્રવોને એવો છુટ્ટો દોર આપ્યો છે કે કેમ ના કર્મ બંધાઈ રહ્યા છે કે કોઈ દિવસ આપણું ઠેકાણું પડતું જ નથી. જે કંઈ પણ જીવનની અંદર પ્રવૃત્તિઓ કરીએ એ આ જાગૃતિ પૂર્વક કરીએ કે મારે આશ્રવોથી બચવું છે અને સંવરની સાધનાને જીવનમાં સ્થાન આપવું છે તો કામ થઈ જશે. અને એની સાથે સાથે જેમ પ્રવૃત્તિનું પરિવર્તન એમ એ પ્રવૃત્તિથી બંધ થશે, વૃત્તિથી અનુબંધ પડવાનો છે, એ અનુબંધને પણ ટાળવાનો છે. આપણો અનુબંધ સમ્યક અનુબંધ બને એ માટે સાવધાન રહેવાનું છે. પ્રવૃત્તિ સારી કરી હશે પણ જો મન બગડ્યું હશે, મનને જો સંભાળતા નહીં આવડ્યું હોય તો પાછી તકલીફ ઉભી થઈ જશે. ભગવાન મહાવીરના ચરણોની અંદર સાનિધ્ય પ્રાપ્ત કરીને જીવનને ધન્ય બનાવનાર મેઘકુમાર જે મહારાજા શ્રેણીકનો પુત્ર હતો, ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય આવીને દીક્ષા અંગીકાર કરી રાજકુમાર રાજવી સુખો વૈભવ સંપત્તિ આ બધાનો ત્યાગ કરીને ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કરે છે અને સાધુ જીવન અંગીકાર કરે છે. પણ સાધુ જીવન અંગીકાર કર્યા પછી પહેલી જ રાત્રે એનું સહેજ મન બગડ્યું. એનું કારણ શું ખબર છે? મહારાજા શ્રેણીકે ઘણો સમજાવ્યો હતો કે ભાઈ તારું કામ નથી રેવા દે, પણ તે છતાં ઉત્કટ વૈરાગ્યના કારણે એને આગ્રહ કરીને પણ અનુમતિ મેળવી હતી અને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી આખો દિવસ પસાર થઈ ગયો, રાતનો સમય આવ્યો. ભગવાન મહાવીરના તો અનેક શિષ્યો અને એ બધા શિષ્યો લાઈન પર બધાની લાઈન લાગે એમાં એ જે ઉપાશ્રયમાં કે જે મકાનમાં હશે ત્યાં આગળ આજના છેલ્લા નવા દીક્ષિત જુનિયર સાધુ મેઘ મુનિ હતા. એ મેઘ મુનિની પથારી એકદમ દરવાજા પાસે છેલ્લી આવી લાસ્ટમાં. અને રાતનો સમય, આટલા બધા સાધુઓ લઘુશંકા માટે કોઈ ઉઠતા હોય, બહાર જતા હોય, આવતા હોય, આ બહાર અવર જવર થાય એ દરવાજામાંથી જ બધાને નીકળવાનું થાય ને ત્યાં આગળ જ મેઘકુમારનો સંથારો, એટલે આવતા જતા કોકની ઠેસ વાગી જાય અંધારામાં, કોકના પગની ધૂળ એના સંથારામાં પડે. આજ સુધી જે મખમલી સૈયાઓમાં કોઢેલો છે રાજકુમાર, એને આજે જિંદગીમાં પહેલી વાર ભૂમિ ઉપર સંથારો કર્યો છે અને એમાં આટલા બધા સાધુઓની અવર જવરના કારણે એ જે ધૂળ પથારીમાં પડી છે કાંકરી ખૂંચે છે મેઘકુમારના કોમળ શરીરને. અને આ ડિસ્ટર્બન્સ હોવાના કારણે એને ઊંઘ સરખી આવતી નથી પહેલી જ રાત્રે. અને આ એક ઘટના બની, એ ઘટનાની અસર મેઘકુમારે એના મન ઉપર એટલી બધી લઈ લીધી, એને એમ થઈ ગયું કે મેં દીક્ષા તો લીધી પણ આજ તો આખી રાત ઊંઘ નથી થઈ. ગળીમાં 5 મિનિટ થાય એક સાધુ નીકળે છે, વળી 5 મિનિટ થઈને બીજો સાધુ આવે છે. આવા જોવામાં કોકની ઠેસ લાગે છે, આ કાંકરી તો કેવી વાગે છે અને આ તો કેમ સાઉન્ડ થશે, આજે તો હજી પહેલો દિવસ છે ને આ તો હવે રોજનું થઈ ગયું અને ઊંઘ વિના તો મજા કેમ આવશે, આવું મને ખબર નહીં કે આટલું બધું કષ્ટ હશે, આવું સાધુ જીવન કષ્ટમય મારાથી નહીં પડાય, હું તો સવાર થાય એટલે ભગવાન પાસે જઈશ અને ભગવાનને કહીશ કે પ્રભુ આ તમારો ઓઘો પાછો લઈ લે, હું તો ઘરે જાઉં છું. વૈરાગ્યથી દીક્ષા લીધી છે, કોઈ સંસારમાં તકલીફ નહોતી કઈ એને, મહારાજા શ્રેણીકનો પુત્ર હતો, વૈરાગ્યથી દીક્ષા લીધી. પણ શરીરની સુખશીલતાનો નાકેલો સંસ્કાર, એ સંસ્કાર કેવો નડે છે ક્યારેક માણસને, એને એને મનમાં એમ થઈ ગયું કે ભગવાન પાસે જઈને ભગવાનને કહીશ કે ભગવાન આ ચારિત્ર મારાથી નહીં પડાય, તમે પાછો લઈ લેવો ગો. આવો વિચાર કેમ આવ્યો એ મારે તો તમને કારણ સમજાવવું છે કે આનું બીજ એના પૂર્વભાવમાં પડેલું છે. પૂર્વભાવની અંદર એ મેઘકુમારનો આત્મા એક હાથીના અવતારમાં હતો, હાથી હતો મોટો, જંગલમાં રહેતો હતો. અવારનવાર જંગલમાં દાવાનળો ફાટી નીકળે, આગ ફાટી નીકળે અને એ બધાના અનુભવો આ હાથીને પણ હતા. અને એટલા માટે જ્યારે પણ એવી કોઈક શક્યતા ઉભી થાય તો તે વખતે ક્યાંક આગમાં હોમઈ ના જવું પડે એટલા માટે આ હાથી હંમેશા પોતે એક મોટી જગ્યામાં ઘાસ કણકલા ઉખેડીને મેદાન સાફ રાખતો હતો કે જ્યાં આગળ આગને આવવાની કોઈ શક્યતા ન રહે, કોઈ આજુબાજુમાં ઝાડ ન હોય, ક્યાંય ઘાસનું તણકલું ન હોય, એકદમ કોરી માટી હોય એવું માંડલું બનાવી રાખે. અને જયારે આગ જેવો ક્યાંક પણ આમ લપકારા દેખાય એટલે ભાગતો આવીને પેલા માંડલામાં ઉભો રહી જાય. એક વખત જંગલમાં ભયંકર આગ ફાટી નીકળી. એ આગ ફાટી છે એની જ્વાળાઓ એવી બેકાબુ બની છે, ચારે બાજુ આખા જંગલમાં પશુ પ્રાણીઓ એ બધાની નાશ ભાગ થઈ ગઈ છે. બચાવ જાન બચાવવા માટે આ હાથી મેઘકુમારનો જીવ એ હાથીના અવતારમાં દોડ્યો. દોડતો દોડતો પોતે જે માંડલું બનાવ્યું હતું એ માંડલામાં આવીને ઉભો રહી ગયો. બીજા બધા પ્રાણીઓ પણ દોડતા દોડતા આવે છે, કોઈ સેફ જગ્યા દેખાતી નથી, અને એમાં આ સલામત જગ્યા દેખાય એટલે બીજા પણ પ્રાણીઓ આવી આવીને એના માંડલામાં ઉભા રહી ગયા. આખું એનું જે માંડલું હતું, એનું જે મેદાન હતું, ગ્રાઉન્ડ, એનું આખું ગ્રાઉન્ડ ખીચો ખીચ ભરાઈ ગયું છે. એટલા દબાઈ દબાઈને બધા પ્રાણીઓ ઉભા છે ભયભીત બનીને આગથી બચવા માટે, કે ક્યાંય ખસવાની કે ચસવાની કોઈ જગ્યા નથી રહી. એટલામાં એકદમ દબાઈને બધા પ્રાણીઓ બેઠા છે. આ હાથીને પોતાના બીજા પગ ઉપર કઈ ખણ જ આવી, અને ખણવા માટે એને પોતાનો એક પગ ઉપાડ્યો. પગથી ખણવા માટે આમ પગથી ખણવા ગયો ત્યારે પગ ઉપાડ્યો, એટલામાં આસપાસમાં જે અનેક પ્રાણીઓ હતા એમાં એક સસલું એકદમ દબાઈને બિચારું બેઠું હતું. એને આ હાથીનો પગ આટલો ઉપડ્યો એટલે જગ્યા તે એટલે પેલું તરત કૂદકો મારીને એની જગ્યાએ બેસી ગયું. હાથીના પગની મોટી જગ્યા આરામથી સસલું ગોઠવાઈ ગયું. ત્યાં આગળ સસલું ગોઠવાઈ ગયું અને આને ખણી તો લીધું, પણ ખણીને આમ પગ મૂકવા જાય છે આગળનો પગ, અને આમ પગ મૂકવા જાય છે ત્યાં હાથીની નજર પડી ગઈ કે પોતાના પગ મૂકવાની જે જગ્યા છે ત્યાં તો કોઈક એક નાનકડું પ્રાણી બેઠેલું છે સસલું. જીવદયાના કોઈક સંસ્કાર નાખેલા હશે પૂર્વભાવમાં. જો દાપણના જયારે દિવસો હોય તે વખતે જે સંસ્કારો નાખશો એ જન્મ જન્માંતરમાં એવા કામ લાગવાના છે ને સાથે આવવાના છે, કે કદાચ ત્રિંચના અવતારમાં ગયા હતો તો પણ આ માનવભાવમાં નાખેલા એ જીવદયાના સંસ્કાર ત્યાં ઊંઘી નીકળશે. માટે આ જીવનમાં આવા સંસ્કારો નાખવાનું કોઈ દિવસ ભૂલતા જ નહીં. આને પેલાની જીવદયાનો કોઈક સંસ્કાર નાખેલો હશે. જ્યાં એને સસલું જોયું ત્યાં એને વિચાર આવે છે, હાથી એટલે બહુ બુદ્ધિશાળી પ્રાણી, એને તરત જ વિચાર આવ્યો કે મારો પગ મૂકીશ તો આ પગ નીચે આ સસલું હમણાં દબાઈને હતું ન હતું થઈ જશે, કતરાઈ જશે, બિચારું મરી જશે. ના ના, આવું તો મારાથી કેમ કરાય, તો તરત જ હવે શું કરવું. એટલે પોતાનો એક પગ એને પોતાના બીજા પગને આમ અડાડીને ટેકે ત્રણ પગે હાથી ઉભો રહી જાય છે. હવે ત્યાં એક બે મિનિટનો કોઈ સરકસનો ખેલ નહોતો અને એવી કોઈ પ્રેક્ટિસ નહોતી. એને આપણે જીવદયાની ભાવના પ્રબળ બની અને એને પોતાનો પગ સાચવીને રાખ્યો છે. એમાં આંખ તો લપકારા મારતી વધી રહી છે, વધી રહી છે, વધી રહી છે, અને એમ કરતા કરતા કલાકોના કલાકો નીકળી ગયા. લાંબા સમય પછી આંખ શાંત થઈ ગઈ. આંખ શાંત થઈ ગઈ એટલે બધા પ્રાણીઓ પોતપોતાની જગ્યાએ જવા માટે નીકળ્યા. એમાં 2.5 દિવસ પસાર થઈ ગયા. 2.5 દિવસ સુધી હાથી એક પગ ઊંચો રાખીને જ ઉભો રહ્યો, એક નાનકડા સસલાની જીવ રહ્યા ખાતર. કોણ ચડે, માણસ કે પશુ, કોણ ચડે? એક સસલાની દયા ખાતર હાથી જેવું પ્રાણી 2.5 દિવસ સુધી એક પગ ઊંચો રાખીને એની કાયા કેટલી ભારે હશે, છતાં એના સંસ્કાર કયા. અને નાનકડા પણ દુઃખને ન સહન કરવાની ભૂમિકામાં મુકાયેલા આપણી આજની સ્થિતિ કઈ કોઈ દિવસ કમ્પેરિઝન કર્યું છે? આપણે કેટલી હિંસાઓને છૂટા દોર આપ્યા છે આપણે. એ વાતો આજે નથી કરવી, કાલે કરવાનું છું હું તમને. 2.5 દિવસે દાવાનળ શાંત થઈ ગયો. બધા પ્રાણીઓ પોતપોતાની જગ્યાએ જવા માટે નીકળી ગયા. સસલું પણ નીકળી ગયું, ખસી ગયું, મેદાન ખુલ્લું થઈ ગયું. એટલે હાથીએ હવે 2.5 દિવસથી અકળાયેલો પોતાનો પગ ત્યાં આગળ નીચે મૂકે છે. પણ 2.5 દિવસથી પગ એવો અકળાઈ ગયો હતો કે જેવો પગ મૂક્યો એ બેલેન્સ કરી ના શક્યો અને હાથી ગબડી પડ્યો. અકળાયેલા એ પગને એ પકડી ન શક્યો અને ગબડીને ત્યાં આગળ પડ્યો. પડ્યો તો પડ્યો, હવે ઉભા થવાની તાકાત નથી. એક પગ ઉપર વજન આવ્યું હતું 2.5 દિવસ સુધી, અને એક પગ અધ્ધર એટલે આ પગ આમ અકળાઈ ગયો હતો, અને પેલો પગ વજનના કારણે અકળાઈ ગયો હતો. આગળના બે પગ એના નકામા થઈ ગયા છે. ઉભો રહી શકે કે ઉભો થઈ શકે એની કોઈ શક્યતા નથી. ત્યાંને ત્યાં પડ્યો રહ્યો, અને એ પડ્યા હવે એને જંગલમાં ત્યાં આગળ કોણ ખાવાનું આપવા જાય, કોણ એને પાણી પીવડાવવા જાય. દિવસ ઉપર દિવસ જવા માંડ્યા. જો જીવદયાની પ્રવૃત્તિ કરી હતી એના કારણે એને પુણ્ય બાંધ્યું હતું, પુણ્યનું સર્જન થયું તો માટે જ હાથીના ભાવમાંથી રાજા શ્રેણિકને ત્યાં રાજકુમાર તરીકે જન્મ્યો. એ પુણ્ય એને ક્યાંથી ઉપાડીને ક્યાં મૂકી દીધો, કેટલું મહાન પુણ્ય. પણ એ પડ્યા પડ્યા એને જે દિવસો સુધી ખાવા પીવાનું ન મળ્યું, એ મનની અંદર જે વિષાદ ચાલ્યો અને એમાં છેલ્લે એની અવસ્થામાં ત્યાં એ મૃત્યુ પામે છે. ભૂખ્યો અને તરસ્યો, પણ મળતા મળતા એને વિચાર આવી જાય છે કે મેં એને બચાવવા માટે આટલું કર્યું, પણ આ જંગલમાં કોઈને મારી પડી નથી તો મને શું પડી હતી. જરાક મન બગડ્યું, મારી કોઈ સંભાળ ન લીધી, હું અહીંયા આગળ અત્યારે અકળાઈને પડ્યો છું અને મને કોઈ સંભાળ લેનાર નથી. આ શરીરની સુખશીલતાનો જે વિચાર કર્યો અને એમાં થોડુંક મન બગાડ્યું, એ સંસ્કાર, એ જે અનુબંધ પડ્યો, પુણ્યનો બંધ હતો, પણ પાછળથી સહેજ મન બગાડ્યું એના કારણે બીજા ભાવમાં મેઘકુમાર થયા. રાજ પરિવારની અંદર જન્મ મળ્યો, ભગવાન મહાવીરનો ભેટો થયો, ભગવાન મહાવીરના પાસે જીવનનું સમર્પણ કરવાનો ભાવ જાગ્યો. આ બધો એના પુણ્યના ઉદયો હતા. એક જીવ દયાનું પુણ્ય કેટલા અદભુત તબક્કાઓ ઉભા કરી શકે છે. કલ્પના કરો, સાક્ષાત તીર્થંકર મહાવીરનો ભેટો કરાવનાર મેઘકુમારને માટે જો કોઈ તત્વ હોય તો તે હાથીના ભાવમાં પાડેલી જીવદયાથી ઉભું કરેલું પુણ્ય હતું. આજનું આપણું નાનકડું પુણ્ય આવતીકાલે કદાચ આપણને સાક્ષાત તીર્થંકરનો પણ ભેટો કરાવી દે. પુણ્યને ઉભું કરતા શીખો, પાપો તો બહુ ઉભા કર્યા છે, હવે પુણ્ય બાંધો, એવા પુણ્યના સર્જન કરો કે ક્યાંક તીર્થંકરોના ભેટા થઈ જાય. મેઘકુમાર એને ભગવાન મહાવીર મળ્યા, પણ જે તેનું મન બગાડ્યું હતું ને, આ ભૂખ ને તરસ મારે ક્યાં સુધી સહન કરવાના, કોઈને પડી નથી, આ અકડાઈને રહ્યો તો આ પરિણામ આવ્યું, આના કરતા ન પગ રાખ્યો તો આ જે વિચાર આવ્યો, એ વિચારનો જે અનુબંધનો સંસ્કાર પડ્યો પાપનો, એને અહીં સાધુના ભાવમાં પણ પાછો વિચાર જગાડ્યો, ત્યાં મેં નકામી દીક્ષા લીધી, આના કરતા ન લીધી હોત તો કઈ નહીં, સવારે જઈને ભગવાનને આ પાછું આપી આવીશ. જો મન બગાડ્યું તો માટે આવો ખોટો વિચાર આવ્યો, પણ પુણ્ય એવું ઉભું કર્યું હતું કે જેથી પાછું ભગવાનને જઈને કહેવાની ભાવના જાગી, એમને એમ ઘરે ભાગી ન ગયા, ભગવાનને મળીશ, ભગવાનને કહીશ કે પ્રભુ મારાથી આ સહન થતું નથી અને માટે તમે તમારો ઓગો પાછો લઈ લો. આ સદબુદ્ધિ પણ આ પુણ્ય જગાડી. પાછી સવાર પડે છે, મેઘમુનિ જાય છે ભગવાનની પાસે. ભગવાન તો સર્વજ્ઞ હતા, પ્રભુ મહાવીર તો એ તો બધું જાણતા હતા. એમને એ પણ ખબર પડી ગઈ હતી કે મેઘકુમાર કેમ આવ્યા છે અને એમણે રાતના શું દુર્ધાન કર્યું છે. એટલે તરત જ આવે છે એટલે ભગવાન વાત્સલ્યપૂર્વક ખૂબ પ્રેમથી આવો વિચાર કરીને આવ્યા છે, છતાં ભગવાન તિરસ્કાર, હે મેઘમુનિ હું વિચારો કરો છો, વૈરાગ્યથી દીક્ષા લીધી, આટલા માટે દીક્ષા છોડવાનું, કઈ સમજ પડે છે તમે કોણ છો એમ ન કીધું. ગમે તેવો આત્મા હોય એને પ્રેમથી બોલાવતા શીખો, એને ઠારતા શીખો. એના અંતરમાં અત્યારે અસમાધિ તો છે જ, એમાં તમે વળી પાછા નવા ડામ ચાર સુકામ વધારે આપો છો, એને સમાધિ આપો. ભગવાન એને કહે છે કે આવો મેઘમુનિ આવો, શું છે તમને રાત્રે ઊંઘ ના આવી અને એટલે તમારા મનમાં દુર્ધાન થયું છે, ચારિત્ર જીવન છોડવાનો તમે વિચાર કરો છો. પણ મેઘમુનિ આવું દુર્ધાન ન કરાય, તમને ખબર છે કે તમારો આત્મા કેટલો મહાન છે, ચારિત્ર છોડવાનો વિચાર કર્યો છે કેટલા અધમ આત્મા છે એમ ન કીધું, તમારો આત્મા કેટલો મહાન છે તમને ખબર છે, આ તમને તમે અહીં ક્યાંથી આવ્યા એ જાણો છો, શરીરને થોડીક રગ વાગી, સાધુના ચરણોની ધૂળ તમારા શરીરને લાગી માટે તમે અકળાયા છો, પણ એવી અકળાવાની જરૂર નથી, માટે તમે ચિંતા નહીં કરતા. તમે ગયા ભાવમાં જે આ જીવદયા પાડી એમ કરીને આખા આગલા ભાવની વાત કરી કે એક સસલાની જીવદયા પાડીને તમે જે શરીરનું કષ્ટ સહન કર્યું એનાથી પુણ્ય ઉભું થયું અને આજે તમે અહીં આવ્યા છો, તો આ ભાવમાં આટલું કષ્ટ તમે સહન ન કરી શકો, થોડીક ધૂળ વાગી એમાં અશાંત બની ગયા, એને સફળ બનાવો. ભગવાને એવી પ્રેરણા કરી કે મેઘભૂમિ પાછા સ્થિર થઈ ગયા અને ત્યાંને ત્યાં એમણે પ્રતિજ્ઞા કરી લીધી કે પ્રભુ હવે આ શરીરની કોઈ સુખશીલતા મને સતાવે નહીં, એ માટે મને પ્રતિજ્ઞા આપી દો કે આંખોથી જીવદયા પાડવી છે માટે આંખોની સંભાળ લઈશ, બાકી આ શરીરની ઉપર જરાય કોણી લાગણી નહીં દેખાડું, એવી સાધના કરીશ, એવો તપ કરીશ કે આ શરીરની સુખશીલતાનો મારો સંસ્કાર તૂટી જાય અને આ દેહના બંધનથી મારો આત્મા મુક્ત બની જાય. અરે મેઘમુનિ પાછા ઠેકાણે આવી ગયા. પ્રવૃત્તિ સારી કરજો પણ મનને હંમેશા સંભાળજો, મનને સંભાળતા જો નહીં આવડે તો કામ બગડી જશે. પુણ્યનો બંધ અને પુણ્યનો અનુબંધ પાળવા માટે આ આશ્રવ અને સંવર ભાવના આપણને ઘણી પ્રેરણાઓ આપી રહી છે. ઘણી બધી વાતો વિનય વિજયજી મહારાજ હજી તો અહીં કરે જ છે, પણ આપણે અત્યારે એ બધી વાતોને અહીં સ્થગિત કરીએ. આજે આશ્રમ અને સંવર ભાવનાની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ અને એ રીતે સાંજ સુધારસની આઠ ભાવનાઓ અડધો ગ્રંથ આપણો પૂરો થયો. બાકીની આઠ ભાવનાઓ હવે પર્યુષણ પછી એનું વિવેચન ચાલશે.
સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણ સર્વધર્માણ જૈનમ જયતિ શાસનમ.